તારીખ 30/11/1982, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 120 અને 121 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 30.
પ્રશ્ન થયો છે, સંગીત દર્શન થતાં બધું વ્યવસ્થિત છે? સંગીત દર્શન થતાં બધું વ્યવસ્થિત છે એમ એ પ્રશ્નનો અર્થ શું? સંગીત દર્શન ન થાય એને બધું અવ્યવસ્થિત દેખાય, સંગીત દર્શન થાય એને વ્યવસ્થિત દેખાય, એટલી વાત છે. પણ સંગીત દર્શન થતા બધું વ્યવસ્થિત છે એટલે કોઈના સંગીત દર્શનને કારણે બીજી વ્યવસ્થા થાય? સંગીત દર્શન કોઈને ન થાય એટલે અવ્યવસ્થા થાય, એવું તો કાંઈ છે? સંગીત દર્શન એક જીવને થાય એટલે બીજું બધું વ્યવસ્થિત થાય, બધું એટલે જગતના તમામ પદાર્થોનું પરિણમન, એ કોઈના શુદ્ધ કે અશુદ્ધ પરિણમનને આધીન નથી કે એને આધારિત નથી. પ્રશ્નમાં તો એટલો જ વિષય છે કે બધું અવ્યવસ્થિત જણાય છે અથવા સમાધાન થતું નથી, આમ કેમ એવું રહ્યા કરે છે અને સમાધાન થતું નથી? તો સમ્યક દર્શન થતા બધું વ્યવસ્થિત જણાય એમ છે અને એ પહેલા ન જણાય એમ છે? વિચારમાં તો ભલે સંમત થાય પણ એ વિચાર સાથે પ્રતીત કેટલી કામ કરે છે એ સવાલ છે. સમ્યક દર્શનમાં પ્રતીત સહિત છે, ઉત્તર છે કે અમસ્તુ પણ બધું વ્યવસ્થિત જ છે. સમ્યક દર્શન જીવને હોય કે ન હોય પણ જગતના પદાર્થોનું પરિણમન તો વ્યવસ્થિત જ છે. જે જ્યારે જે કાળે જે ક્ષેત્રે જે દ્રવ્યનું જે ભાવરૂપ પરિણમન થવાનું તે સુનિશ્ચિત છે, એમાં કિંચિત માત્ર ફેરફાર થતો નથી. પણ વિવેક તો કરવો કે નહીં, આટલો સવાલ ઊભો થાય છે કે આમ સ્વીકારવું એનું નામ વિવેક છે? પદાર્થની અનાદિ અનંત પરિણામ શૃંખલાને સુવ્યવસ્થિતપણે સ્વીકારવી એનું નામ જ વિવેક છે. અને એ સ્વીકારવાનો જે નિર્ણય, એ નિર્ણયનું જે બળ, એનું નામ પુરુષાર્થ છે. જગતના પદાર્થોનું પરિણમન વ્યવસ્થિત થયા કરે છે, છતાં એ વ્યવસ્થિત થયા કરતું નથી, તેથી તેને વ્યવસ્થિત કરવું અને એ વ્યવસ્થિત કરવું એવો જે વ્યવસ્થિત કરવાનો પ્રયાસ એને પુરુષાર્થ કહેવો, એવું ખરેખર પુરુષાર્થનું સ્વરૂપ નથી. એક દખલગીરી કરવી એ પુરુષાર્થનું સ્વરૂપ નથી. પદાર્થના પરિણમનમાં કોઈ દખલગીરી કરવી એ કોઈ પુરુષાર્થનું સ્વરૂપ નથી. છે થોડો અઘરો પ્રશ્ન છે, પણ જગતના પદાર્થો પ્રત્યે રાગ અને દ્વેષનો અભાવ ત્યારે જ થાય કે જ્યારે આવી વસ્તુ વ્યવસ્થા સ્વીકારવામાં આવે. અને તે પણ વસ્તુ વ્યવસ્થા રાગ દ્વેષ મટાડવા માટે સ્વીકારવામાં આવે એમ નથી, પણ વસ્તુ વ્યવસ્થા એમ છે અને એમ સ્વીકારવી છે. વસ્તુ વ્યવસ્થા બીજી રીતે છે, પણ રાગ દ્વેષ મટાડવા માટે આપણે આમ સ્વીકારવું એમ નથી. ઓકે છે ને, કે આપણે યુક્તિ કરો કે અભિમાન ટાળવું હોય તો બધું ભગવાન કરે છે એમ માનો. ભગવાન કરતા હોય કે ન કરતા હોય એની આપણને ખબર નથી, પણ આપણે આપણું કાર્ય અર્પણ કરી દો, કૃષ્ણાર્પણ કે છે એ લોકો, કૃષ્ણને અર્પણ કર્યું, મેં કાંઈ કર્યું નથી ને હું કાંઈ કરતો નથી, અને મેં કર્યું એવું અભિમાન મારે કરવું નથી. માટે યુક્તિ બનાવો કે છે એ રીતે ખરેખર અભિમાન ટળતો નથી. અહીંયા તો ગુણ દોષ પ્રગટે છે, તો દોષ એટલા માટે પ્રગટે છે કે વસ્તુ જે રીતે છે એ સ્વીકારવામાં આવતી નથી, અને ગુણ પણ ત્યારે જ પ્રગટે છે કે વસ્તુ જેવી છે તેવી સ્વીકારવામાં આવે છે, ત્યારે જ ગુણ પ્રગટે છે. વસ્તુ કાંઈ છે અને એને બીજી રીતે સ્વીકારતા ગુણ પ્રાપ્તિ થાય એવું તો કદી બનતું નથી. અને ગુણ દોષ કેમ થાય તે વિચારવું, તેને વિવેક કહેવામાં આવે છે ને. વિવેકની શું પરિભાષા છે કે ગુણ દોષ કેમ થાય એ સંબંધી યથાયોગ્ય વિચારણા કરવી, તેને વિવેક કહે છે. તો વસ્તુ વ્યવસ્થા જેમ છે તેમ સ્વીકારવામાં આવે છે, તો દોષ મટીને ગુણની ઉત્પત્તિ થાય છે, એનું નામ જ સ્વયં વિવેક થયો એમ કહેવામાં આવે છે. ઉત્તરમાં શું કહ્યું કે અમસ્તુ પણ બધું વ્યવસ્થિત છે, સમ્યક દર્શનથી વસ્તુનું સ્વરૂપ બંધાયેલું છે, આધીન છે, સમ્યક દર્શનને પરિણામને આધીન છે બીજા પદાર્થોનું પરિણમન એમ તો નથી. ચાહે કોઈના પરિણમનમાં મિથ્યા દર્શન હો કે સમ્યક દર્શન હો, બધું વ્યવસ્થિત જ છે, આખું જગત છે એ ત્રણેય કાળને માટે વ્યવસ્થિત છે, ત્રણેય કાળને માટે વ્યવસ્થિત છે, એક કાળને માટે નહીં પણ તારે તો અત્યારે આમ કરવું છે, અત્યારે આમ કરવું, અત્યારે આમ કરવું. વર્તમાન જરૂરિયાત છે ને, એટલે જરૂરિયાતને પહોંચી વળવા માટે જે કાંઈ થઈ રહ્યું છે એમ નહીં, પણ મારી ઈચ્છા અને મારા રાગ પ્રમાણે, મારા દ્વેષ પ્રમાણે, મારા મોહ પ્રમાણે હું કરું એમ જીવી છે છે કે એમ થઈ શકતું નથી. તને વ્યર્થ ફાલતુ રાગ દ્વેષ મોહ થશે, પણ તેથી કાંઈ વસ્તુ તારા પરિણામને આધીન થશે એમ તો છે નહીં. અથવા જે થઈ રહ્યું છે તને અવ્યવસ્થિત લાગે છે અને સુવ્યવસ્થિત કરવું છે એ પણ ખરેખર વસ્તુના સ્વરૂપ સંબંધીનું અજ્ઞાન છે એમ વસ્તુની સ્થિતિ છે. અમસ્તુ પણ બધું વ્યવસ્થિત જ છે, પણ સમ્યક દર્શન થતા એના નિર્ણયમાં આવી જાય છે કે બધું વ્યવસ્થિત છે, જગતના તમામ પદાર્થો સુવ્યવસ્થિતપણે પરિણમી રહ્યા છે એવો નિર્ણય અને એવી પ્રતીત સમ્યક દ્રષ્ટિને હોય છે. કે જે નિર્ણય ને જે પ્રતીત અનુસાર વસ્તુનું સ્વરૂપ છે, જેવું છે એવું નિર્ણયમાં અને પ્રતીતમાં આવતા એને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે એમ છે. ન તો વસ્તુના જગતના સુવ્યવસ્થિત પરિણામને આધારે સમ્યક દર્શન છે કે ન તો સમ્યક દર્શનના આધારે જગતનું પરિણામન છે, બંને સ્વતંત્ર છે. મેળ ખાય ત્યારે એમ કહેવામાં આવે છે કે સમ્યક દર્શન થતાં બધું વ્યવસ્થિત છે, એ ભાષાનો વ્યવહાર છે. સમ્યક દર્શન થતાં બધું વ્યવસ્થિત, બધા પરિણામ વ્યવસ્થિત થાય છે. આ જીવના, બીજા જીવના, સર્વ જીવોના, સર્વ પુદ્ગળોના, બાકી તો ચાર દ્રવ્યો શુદ્ધ પરિણમે છે એટલે એમાં કાંઈ બીજો વિકલ્પ નથી. પણ અનેકવિધ પરિણમનની સ્થિતિ જીવને અને પુદ્ગળને છે. પુદ્ગળમાં અનેકવિધતા છે, પરિણમનમાં એમ જ જીવમાં છે. કેટલા પ્રકારે કે અનંત પ્રકારે છે એમાં. એક પદાર્થને જીવને અનંત પ્રકાર, પુદ્ગળના પરિણમને પણ અનંત પ્રકાર. એ જે કાળે જે પર્યાય જે રીતે સુવ્યવસ્થિતપણે થાય છે, બીજી રીતે થાય છે એમ છે નહીં. અને એ જ પ્રથમ સમ્યક દર્શનમાં વિતરાગતાનું એ પણ એક કારણ છે. એવું પદાર્થોનું સુવ્યવસ્થિત પણ પ્રતીતમાં આવવું એ પણ એક ગૌણપણે કારણ છે કે કોઈ પદાર્થને વિશે રાગદ્વેષ કરવો તે વ્યર્થ છે, એ એમાં આપોઆપ આવી જાય છે. તેથી કોઈ પદાર્થ પ્રત્યે રાગદ્વેષ કરવાનો ઉત્સાહ છે એ ઉત્સાહ જ પ્રવર્તતો નથી. આમ છે છે પણ મંથન માગે એવો વિષય છે. આકરો એટલે એમ છે કે એક તો જીવને પૂર્વ સંસ્કાર અને પરિણમનમાં વિપરીતતા ઘણી છે. એટલે ટૂંકામાં કહીએ તો પૂર્વનું અનઆરાધકપણું અથવા પૂર્વનું વિરાધકપણું, એ પરિસ્થિતિ એને ચાલી આવે છે. એ જ વિરાધકપણાને નિમિત્તરૂપ થાય એવો એને આઠે કર્મનો ઉદય ચાલુ આવે છે. વળી આ જીવનો સ્વભાવ સુખ સ્વભાવ છે અને એને સુખ મળ્યા વિના, સુખાનુભવ વિના સુખ ચેન નથી. અને તેથી વર્તમાન દુઃખથી છૂટવા માટે એ સદાય સુખની શોધમાં ફર્યા કરે છે કે કોઈ રીતે પણ મને સુખ થાય. બહારમાં અનેક પ્રકારની અનુકૂળતાની ઘણી સામગ્રી મળવા છતાં સુખ માટે એ વળી પાછો કાંઈક કરવા ઈચ્છે છે. એ શું બતાવે છે કે એને દુઃખ છે એમ સાબિત કરે છે. દુઃખ છે માટે કાંઈક સુખ માટે કાંઈક કરવા માંગે છે. કરોડપતિ માણસ હતા જાણીતા, શું છે કે ભાઈ પૈસા તો લાખો કરોડો છે પણ હવે કરવું શું, ટાઈમ કેમ પસાર કરવો, કામ તો માણસો કરે છે. જે કાંઈ કામ હોય, ઘરનું કામ, ઓફિસનું કામ, બીજું કામ, ત્રીજું કામ માણસો કરે છે, એને શું કરવું? તો બોલાવો મિત્રોને, શું કરશો કે ભાઈ રંજી પત્તો કાઢો, આપણે રમવું છે. ઠીક, રોજ ઉઠીને આ ધંધો શરૂ કરે એમ કે બિચારાનો ટાઈમ ન જાય. હવે એને કાંઈ કામ નથી એમાં એને હક નથી, એટલે સુખ મેળવવા માટે કોઈને કોઈ કૃત્રિમ ઉપાય ગોઠવે છે. પણ એમાં એને કાંઈ વળતું નથી. એમ બધી સામગ્રી મળે તો પણ એને સુખ માટે કાંઈક કરવું, એ શું બતાવે છે? સ્થિતિ શું બતાવે છે? કે દુઃખ છે. આયા ને દેવલોકમાં આથી ઘણી મોટી સંપત્તિ છે. ભૂખ ન હોય, તરસ ન હોય, રળવા જાવું પડે એવું ન હોય, બીજી કાંઈ માથાકૂટ ન હોય તો પણ એને ક્યાંય સુખ ચેન પડે. પછી નાટક કરે ને નૃત્ય કરે ને ફલાણું કરે ને ઢીંગણું કરે ને કાંઈક કરે, પણ સુખ માટે કાંઈક ને કાંઈક એને જે કાંઈ એને સુખ માટે કરવું છે એમ સાબિત કરે છે કે એને વર્તમાનમાં દુઃખ છે. પરિસ્થિતિ છે સ્પષ્ટ. એને વિતરાગ ભાવ શું અને કેમ થાય એ જો એને ઉપાય મળે તો આ બધા ફોગટના વર્થ વ્યર્થ પ્રયત્નો, સુખ મેળવવા માટે કરવામાં આવતા અને પરિણામે દુઃખની પ્રાપ્તિ કરાવતા બધા પ્રયત્નો એ ત્યારે છોડે કે જ્યારે એને વિતરાગ થવાનો ઉપાય મળે. બાકી કોઈ રીતે સુખ થાય એવું નથી. એગંત સુહી મુનિ વિતરાગી એમ લીધું છે. એકાંતે વિતરાગી મુનિ છે તે સુખી છે, બાકી કોઈ સુખી છે સમ્યક દર્શન થતા સુખની શરૂઆત થાય છે. છતાં પણ વિતરાગતા જેટલી વધે છે અથવા છે એટલું સુખ છે. ત્યાં જઘન્યપણે વિતરાગતા છે એટલે સુખ ઘણું ઓછું છે. મુનિ દશામાં સુખના ઉભરા આવે છે ક્ષણે ક્ષણે, તેથી મુનિને એકાંતે સુખી કહેવામાં આવે છે. ભલે બહારમાં સુખના કોઈ સાધન જોવામાં આવતા નથી, સગવડતાના અને અનુકૂળતાના સાધનોના અભાવમાં વધુમાં વધુ સંસારી જીવોમાં કોઈ સુખી હોય તો તે વિતરાગી મુનિ છે. બાકી બધા જગતના પ્રાણીઓ દુઃખના ડુંગરામાં દટાયેલા છે. દુઃખ નથી પણ દુઃખના ડુંગરામાં દટાયેલા છે. અફીણનો બંધાણી જેવો છે. ખબર છે કે આ ઝેર છે અને શરીરને નુકસાનકારક છે, સ્વાસ્થ્યને નુકસાનકારક છે અને પરિણામમાં પણ એનાથી આકુલતા છે. જાણે છે છતાં બંધાણ થઈ ગયું છે એટલે તલપ લાગતા એને જાણે ચાલશે નહીં એમ લાગે છે. આ પરિસ્થિતિ છે. ઝેર ઝેરને માગે એમ કહેવાય છે. ઓફિન લેતા લેતા જે એને ટોક્સિકેશન થઈ ગયું છે શરીરમાં એટલે એ બીજું ઝેર હોય તો એને ફાવે એમ. જીવને પણ જે વિભાવ રૂપી ઝેર છે નથી માણસ કહેતા. બહુ કોઈ કજિયાળા હોય તો કોઈને યારે સવારમાં ઉઠીને કજિયો કરશે ને પછી એને હોરી વળશે એમ નથી કહેતા. એની પ્રકૃતિ એવી છે એમ કહે. જો કોઈની સાથે તકરાર કરે ને અમથી અમથી હોય, કોકની હોય એમાંથી વરે, અને ત્યારે એને એમ થાય કે મેં કાંઈક કર્યું. એ શું બતાવે છે? એ આ તો એક સ્થૂળ દ્રષ્ટાંત છે, પણ એ જ રીતે બધા જ પરિણામમાં એમ છે. એ વિભાવના ઝેરને ઉતારવા માટે સમ્યક દર્શન રૂપી અમૃત છે. એ આવતા ઝેર મટે છે. પછી જીવના પરિણામની જે શ્રેણી છે એ ઉત્તરો ઉત્તર બદલાય છે. પણ આ ન્યાય એવો છે, આ 123માં બોલનો જે ન્યાય છે એવો છે કે આ જીવને ઘણું અસમાધાન વર્તે છે કે આ આમ કેમ થાય છે, આ આમ કેમ થાય છે, આ આમ કેમ થાય છે, આમ ન થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ ન થવું જોઈએ. એને એક ન્યાયે બધું સરખું કરી દે છે કે ભાઈ જગતમાં સર્વ પદાર્થોનું પરિણમન સુવ્યવસ્થિત છે, એનો સારાંશ ને તાત્પર્ય એ નીકળે છે કે તું ઉપેક્ષિત થઈ જા. તારે કોઈ પરિણામની, કોઈ સ્થિતિની, કોઈ સંયોગોની, કોઈ પ્રકારની અપેક્ષા રાખવાનો પ્રશ્ન રહેતો નથી. તું તારા સ્વરૂપને વિશે સ્થિર રહીને જગતને વિશે ઉદાસીન થઈ જા. પરમ ઉદાસીનતાનો પ્રકાર આવે અને તે પણ સમાધાન પૂર્વક. આખું જગત વ્યવસ્થિત છે પછી કોના સામે જોવું છે? જેમ વિતરાગ દેવ કોઈના સામે જોતા નથી, સમૂહ શરણમાં લાખો કરોડો જીવ, કરોડો જીવ, કેટલા એવું ક્ષેત્ર છે કે 12 યોજનની સભામાં કરોડો હમાય છે. દેવો તો પાછા એકરી શરીર વાળા છે, દેવની સભા પણ એ તો અતિશય એવો છે કે જાણે મૂકી નવી દુનિયા ઉભી થઈ હોય. એ સમાય છે એની અંદર અને બધા ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાન સામે જોતા વધે. કોણ હરખી સ્તુતિ કરે છે, કોણ હરખી નથી કરતું, નો ધ્યાન રાખે કઈ કઈ. ભલે સો ઇન્દ્રોના છે, આવે છે ને ભગવાનની સ્તુતિ કરે છે પંડિતજી કરે છે. સો સો ઇન્દ્રો વંદન કરે છે ભગવાન સામું જોતા, સ્વરૂપમાં ડૂબી ગયા છે, વિતરાગતામાં ડૂબી ગયા છે. ક્યાંય એક પલકારો મારે એટલું પણ સામું જોતા નથી, એવી વિતરાગતા છે. કે છે એવી એ શું સૂચવે છે? એમનું પ્રગટ સ્વરૂપ એમ સૂચવે છે કે એવી વિતરાગતા કર્તવ્ય છે. અને એ કેમ થાય કે બધું સુવ્યવસ્થિત છે પછી એમાં આમ કેમ, એ પ્રશ્ન ક્યાં છે? કોઈ પ્રશ્ન રહેતો નથી. જેને આત્મકાર્ય કરવું છે, આ એક મુખ્ય પરિણમનનો પ્રકાર છે. એને આત્મકાર્યને વિશે એટલો રસ છે કે જગતના કાર્યો વિશે તે નિરસ થાય છે. હવે એ નિરસપણું ક્યારે થાય? કે વસ્તુ સુવ્યવસ્થિત, બધું સુવ્યવસ્થિત છે એમ જણાય ત્યારે, ત્યારે બધું ભગવાન મહાવીર સ્વામી ગયા ત્યાર પછી એમના શાસનમાં ધર્મકાળ જે ચાલવો જોઈએ એવો ધર્મકાળ ચાલતો નથી. હજી તો ભગવાનને ગયા 2500 વર્ષ, શું 500 વર્ષમાં જ મોટી ઉથલ પાથલ હતી. એવા ધર્મ ધુરંધર તીર્થંકર, સાક્ષાત તીર્થંકર, છતાં 500 વર્ષમાં ઉથલ પાથલ થઈ ગયો. ચોથો વારો હતો, પાંચમો વારો શરૂ થઈ ગયો, પાંચમો આરો શરૂ થઈ ગયો ને ઘણા પરિણામ વાળા જીવો ની ઉપસ્થિતિ રહી. એકદમ બધો ફેરફાર, મોટો ફેરફાર. કેમ આમ કેમ, કે પ્રશ્ન નથી આમ કેમ, એમ જ થાય. પણ વિધર્મીઓ, અન્યમતીઓની સંખ્યા બહુ મોટી થઈ ગઈ, જૈનો થોડા થઈ ગયા, એમ કેમ છે? ભગવાને તીર્થ પ્રવર્તું તો એટલે ભગવાન સમજ, ભગવાને તીર્થ પ્રવર્તે એનું એ ઉપચાર છે. કાળક્રમે જે તે પ્રકારના જીવો, જે તે પ્રકારના પરિણામ કરે તે કરે છે. આપણે આ દ્રષ્ટાંત લઈએ છીએ, ભગવાન રામચંદ્રજી છે અત્યારે સિંધાલી બિરાજમાન, મોક્ષે ગયા ને,
મોક્ષે ગયા પરમદ્ર
મુનિ સુવ્રતનાથ ભગવાનના વખતમાં એમની સમકાલીન ઉપસ્થિતિ હતી. 20માં તીર્થંકર, 20માં છે ને મુનિ સુવ્રતનાથ, ત્યારે થયા. હવે એમ કહે છે કે જો ભગવાન થયા તો તમે કેમ એને ભગવાન તરીકે સ્થાપના કરતા નથી? તમે ભગવાન તો માનો છો ને, કેમ એને ભગવાન તમે તમારે તો વ્યક્તિગત રાખશો કે મહાવીરને માનવા ને પાર્શનાથને માનવા ને આદિનાથને માનવા ને શાંતિનાથને માનવા, એવું વ્યક્તિગત રાખશો? એ અરિયંત ને કેવી રીતે બધા સરખા જ છે ને, કે ઊંચા નીચા પડે છે દલીલ કરે તો ભાઈ, એમનું સ્વરૂપનો એમાં સ્વીકાર જ છે, એમના સ્વરૂપનો સ્વીકાર નથી એવું નથી, પણ સામાન્યપણે તીર્થંકરની સ્થાપના કરવામાં આવે છે. કેવળિયો અરિયંતો સિદ્ધો અનંતા થયા ને થશે, અનંતા થયા ને થશે, છતાં જેમના દ્વારા મુખ્યપણે તીર્થની પ્રવૃત્તિ થાય છે
બરોબર,
સામાન્ય રીતે જગત તેમને જે મુખ્યપણે એ પ્રકારના એમના પુણ્ય હોવાથી ઓળખે છે અને પૂજે છે, તો પણ એમને તો કઈ લેવા દેવા નથી, એમને કઈ લેવા દેવા છે, એમને કઈ નથી. નીચેવાળાને ગડબડ થાય કે તમે કેમ માનો છો, કેમ નથી માનતા, પણ ભાઈ એમાં બધા આવી ગયા. વળી જે રીતે એને માનવામાં આવે છે એ રીતે તો માનવા યોગ્ય છે, એ તો એમાં દોષારો પણ થશે, એ પણ પ્રકારાંતર હોવાથી એ પ્રકારની અંદર વ્યક્તિને નામ તે ગણવામાં આવતા હોવા છતાં એમાં સામેલ થવામાં આવતું નથી, કે ભાઈ એ પ્રકાર તો વિતરાગ માર્ગનો નથી. રામચંદ્રજીની મૂર્તિ સ્થાપે છે, કપડા કરેણા, પછી એમને આહાર ભોગ એ બધું વિધિ જે કરવામાં આવે છે, એ વિધિમાં જેને વિતરાગતા પ્રાપ્ત કરવી છે એને એ બધા પદ્ધતિ સાનુકૂળ છે, એ વિરુદ્ધ પદ્ધતિ છે. એટલે આખો નામ તે વિતરાગનું રહ્યું હોવા છતાં આખો પંથ જ અન્ય મત ગણવામાં આવે છે. ફેરફાર ઘણો થઈ ગયો, શૃંગાર આદિનો ફેરફાર થયો, ઘણો ફેરફાર થયો. એ પણ પદ્ધતિ અનુકૂળ નથી. ઘણા તીર્થંકરો રાજાની ગ્રસ્ત દશામાં હતા, પણ એમની વિતરાગ મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. ગ્રસ્તને યોગી સંયોગો, કપડાં દાગીના કે કુટુંબ પરિવારની પત્ની વગેરેની મૂર્તિ સાથે મૂકવામાં આવતી નથી. એ લોકો એથી આગળ આલપુર ખાલી હજી સતાંબરમાં દાગીના ખાલી લગાવે છે. આ લોકો દાગીના કપડા અને એના પરિવારમાં પત્ની હોય છે એને પણ સાથે સ્થાપે છે. પછી કે રાગના નિમિત્ત છે એટલો નિમિત્તનો પણ વિવેક એમાં રહેતો નથી. નિમિત્તનો વિવેક ન રહેતો હોય તો સિદ્ધ કરવાનું રહેતું નથી કે ઉપાદાનનો એમાં વિવેક રહે છે. જેમ કોઈ વ્યવહારની ના વિષયમાં ગડબડ કરે તો સાબિત કરવાની જરૂર રહેતી નથી કે એના નિશ્ચયની ના વિષયની કાંઈ ખબર પડે છે. એ કઈ સાબિત કરવાની જરૂર રહેતી નથી. બહુ મોટો વિષય છે, પણ એ બધું સુવ્યવસ્થિત છે. અહીં તો એમ કેમ છે, એક લાકડી આંકી છે વાતને, કે જેટલી ગડબડ દેખાય સ્વધર્મી ની પરધર્મી ની, એ બધું શું વ્યવસ્થિત છે. કોઈ અવ્યવસ્થિત છે એમ છે, શું વ્યવસ્થિત છે.
ગડબડ છે,
ગડબડ થાય તો શું વ્યવસ્થિત છે. માન સન્માન ને હાતુરા પહેરાવે ભગવાન. હું તો છૂટું દેખાય કે એવા એવા પ્રસંગો જગતની અંદર ઉભા થાય કે જીવને સમાધાન રહેવું મુશ્કેલ પડે છે. મુનિઓ, વિતરાગી મુનિઓ પરમ પવિત્ર દશામાં જીવતા હોય, મહારોગ ને મહાવ્યાધિ ઉત્પન્ન થાય. સનત કુમાર ચક્રવર્તી, ચક્રવર્તી હતા, એ તો ચક્રવર્તી નું પુણ્ય લઈને આવ્યા હતા, પણ છતાં મુનિ દશા અંગીકાર કર્યા પછી ગળદકોટ નો રોગ ઉત્પન્ન થયો. મુનિ દશામાં એ આવ્યો છે પરેશાન, નહીતર તો ચક્રવર્તી ને રોગ થાય નહીં. ચક્રવર્તી પણ આમાં રોગ એને શું થાય, તો ઘણું પુણ્ય લઈને આવ્યા છે. મહાપુણશાળી છે, 63 સલાખા પુરુષ છે, છતાં મુનિ દશામાં પવિત્ર દશામાં આવ્યા પછી આમ કેમ એ પ્રશ્ન નથી. અને આમ કેમ એ પ્રશ્ન તો ત્યાં છે કે જ્યાં અપેક્ષા રાખવામાં આવે છે ત્યાં. જો સનત કુમાર મુનિ પોતે એવી અપેક્ષા રાખે કે મારું શરીર નિરોગ રહો, તો એને આ કેમ રોગ થયો એનો પ્રશ્ન ઉભો થાય. એને તો શરીર થી ભીન પીડ્યા છે, એને રોગ થાય તો કઈ નથી ને ન રોગ થાય તો કઈ નથી. એને એમ રાગી નથી ને દ્વેષી નથી. આમાં તો એ આવે છે શ્રીમદ માં તો લીધું છે, ઉપરથી કોઈ દેવ આવે છે પરીક્ષા કે આપને આ રોગ છે, અમારી ભાવના છે, અમારી પાસે દિવ્ય ઔષધિ છે, આપણે રોગ મટાડી દઈએ, ઉપચાર કરવા દો. મારે શરીરનો રોગ મટાડવાનો ક્યાં ફિકર છે, હું તો જન્મ મરણનો રોગ મટાડવા નીકળ્યો છું. એ તો એના થૂંકમાં એટલી લબ્ધિ હતી, થૂંકની આંગળી લગાડી તો ગળદકોટ મટી જાય એવી લબ્ધિ પ્રગતિ હતી, પણ સામું જોતા નથી. આ મટે તો ઠીક, એ ક્યારે થાય કે કેમ થયો એમ હોય તો, પણ એ ઉપેક્ષાનો વિષય છે, ઉદાસીનતાનો વિષય છે, એને એ પ્રશ્ન રહેતો નથી. મુનિ દશામાં એમ કે મારે રોગ મટાડવાનો ઉપાય કરવાનો પ્રશ્ન નથી, અને અરિહંત દશામાં રોગ મટાડવા માટેનો પ્રયત્ન કરે, એ વાત સિદ્ધાંતને અનુકૂળ છે, સિદ્ધાંત ફરી જાય છે.
પાંડવ
પ્રવૃત્તિ નથી કરતા. વિકલ્પ આવે તો એને દોષ છે ને દોષ નું ફળ છે. વિકલ્પ આવે તો એને દોષ છે ને દોષ નું ફળ છે. જો મુનિ પોતે બીજાને ઉપકાર કરવાની પ્રવૃત્તિ કરે તો એને કેટલો આરંભ અને પરિગ્રહ ઉભો થાય એનો કોઈ છેડો આવે નહીં. જેમ ગ્રસ્તને થાય એ પરિસ્થિતિ મુનિને થાય. કેમ કે એને ઉપકાર કરવા માટે ઉપકારના સાધનો મેળવવા પડે, બાહ્ય સાધનો મેળવવાની પ્રવૃત્તિ નહીં. કેટલી લંગર લાગે કે એનો પછી કોઈ છેડો રહેતો નથી. કેમ નથી રહેતો કે એક જીવનો ઉપકાર કરવો છે એ ક્યાં પ્રશ્ન છે? તો એમ થયું કે મારા ભક્તને હું મદદ કરું, મારી ભક્તિ ન કરે એને હું ઉપકાર ન કરું. કેટલા જીવને ઉપકાર કરે મુનિ? અને કેટલા જીવને ઉપકાર કરે તો કેટલી પ્રવૃત્તિ કરે? એની કોઈ બાહ્ય પ્રવૃત્તિ એટલી વિસ્તારવાળી થઈ જાય, અને ન કરે તો દોષ ઉભો થાય, રાગ દ્વેષનો દોષ ઉભો થાય કે આના પ્રત્યે રાગ છે માટે એને ઉપકાર કર્યો, બીજા દુઃખી છે એને ઉપકાર મુનિ કરતા નથી કેમ કે એના પ્રત્યે એને રાગ નથી દ્વેષ છે એમ થયો. એને ખરેખર તો શું છે કે આખું કર્તૃત્વ મટે છે. જ્યાંથી આ ન્યાય નીકળ્યો છે 308 થી 11 ગાથા સમય સારની છે, એનું મથાળું જે છે કે અહીંયા દ્રષ્ટાંત પૂર્વક અકર્તાપણું સિદ્ધ કરવામાં આવે છે. દ્રષ્ટાંત પુરસ્સરા દ્રષ્ટાંત પૂર્વક અહીંયા અકર્તાપણું સિદ્ધ કરીએ છીએ. તો અકર્તાપણું એટલે નહીં કરવાપણું એ નાસ્તિનો વિષય થયો. અસ્થિથી લઈએ તો અહીંયા જ્ઞાતાપણું સિદ્ધ કરવામાં આવે છે. જો આત્મા પોતે નાયક સ્વરૂપ છે તો નાયક છે એને કરવું છે એ પ્રશ્ન નથી, ને કરવું છે એને નાયકપણાનો પ્રશ્ન રહેતો નથી. કેમ કે નક્તી ક્રિયા અને કરોતી ક્રિયા પરસ્પર વિરુદ્ધ છે. જ્ઞાતાપણું છે ત્યાં કરતાપણું રહેતું નથી, ને કરતાપણું છે ત્યાં જ્ઞાતાપણું રહેતું નથી. ખરેખર તો ત્યાં જ્ઞાતાપણું સર્વ વિશુદ્ધ જ્ઞાન તે જ્ઞાયક સ્વભાવ સ્વરૂપ છે એટલું ત્યાં સિદ્ધ કરવું છે, એટલે ત્યાં કરતાપણું નથી. હવે કરતાપણું નથી, કેમ કરતાપણું નથી કે બધું સુવ્યવસ્થિત થઈ રહ્યું છે પછી શું કરવાનું રહ્યું? જો બધું જ વ્યવસ્થિત થઈ રહ્યું હોય તો તારે કરવાનું શું રહ્યું? કે તારે કરવાનું કાંઈ ન રહ્યું, છતાં તારે કરવું છે તો એ તારી મિથ્યા પ્રવૃત્તિ છે. બસ આટલું સિદ્ધ થાય છે. એવું મિથ્યાપણું સમ્યક દર્શન થતાં રહેતું નથી એમ કહેવું છે, અને ત્યાંથી જ જ્ઞાતાપણ્યાની શરૂઆત થાય છે. 123 થયા, 124 ભાવ શક્તિના કારણે દરેક ગુણની પર્યાય ભવન રૂપે થશે જ. 47 શક્તિ છે ને, એમાં ભાવ નામની શક્તિ છે. એ ભાવ નામની શક્તિ આખા આત્મદ્રવ્યની છે. એક શક્તિ એક કુર જુદી ખાનામાં પડી છે એમ નથી. સર્વશક્તિ શક્તિ દ્રવ્યની વિશિષ્ટતાઓ છે. આખા દ્રવ્યની એ વિશિષ્ટતા છે, આખા દ્રવ્યનો એ ગુણ સ્વભાવ છે એમ કેવું છે. તો કે છે કે ભાવ શક્તિને કારણે આખું દ્રવ્ય પરિણમશે, એટલે આખા દ્રવ્યની પર્યાયો બધા ગુણની દરેક ગુણની સર્વગુણની પર્યાયો ભાવનું ભ્રમણ થવું. ભાવ શક્તિનું કાર્ય શું? કે આત્મા જે ભાવ તેનું ભવન થવું. આત્મા ભાવ સ્વરૂપ છે તેનું ભવન થવું એ ભાવ શક્તિનું કાર્ય છે. ભાવ શક્તિને લીધે ભાવ શક્તિને કારણે દરેક ગુણની પર્યાય ભવનરૂપ થશે. ભવનરૂપ થશે જ, એટલે ક્યારે આત્મા પર્યાય વિનાનો, ભવન વિનાનો, પરિણમન વિનાનો હશે? નહીં હશે, એમ બનશે નહીં. જો શક્તિ ત્રિકાળ છે તો શક્તિનો જે પરિણામ છે એ પણ ત્રિકાળ છે. ભલે સમયે સમયે થતું હોય પણ ક્યારે ન હોય એવું બને. જ્યારે વ્યય થાય ત્યારે નવા ઉત્પાદ સાથે વ્યય થાય છે. પહેલા વ્યય થાય ને પછી ઉત્પાદ થાય એવું પરિણમનમાં નથી. વ્યય ને ઉત્પાદ એક સમયમાં છે. પૂર્વ પર્યાયનો વ્યય તે જ સમયમાં નવીન પર્યાયનો ઉત્પાદ છે. એટલે પર્યાય હોય જ છે, હોય છે, હોય જ છે, હોય છે. કેવી શૈલી આવી તેને કરવું છે ક્યાં? ક્યારે કોઈ પણ પદાર્થ, કોઈ પણ વસ્તુ, જીવ કે પુદ્ગલ અવસ્થા વિનાનો હોતો જ નથી. પછી ન હોય તો એની અવસ્થા લાવવી છે તારે, પણ હોતો જ નથી અવસ્થા વિનાનો, પછી તારે કરવું છે શું? ક્યારે અવસ્થા વિનાનો પદાર્થ ખાલી હતો કે તારે એની અવસ્થા લાવવી છે? કે પ્રશ્ન રહેતો. આ તો વિજ્ઞાન છે, પદાર્થ વિજ્ઞાન છે. વસ્તુ, વસ્તુની શક્તિઓ અને વસ્તુની અવસ્થા, તે વસ્તુનું વિજ્ઞાન છે. અને આખું જેટલું કોઈ વિસ્તારવાળું કથન છે એ વસ્તુના વિજ્ઞાનને આધારિત છે. વસ્તુના વિજ્ઞાનનો આધાર લઈને જ બધું સ્થાપવામાં આવે છે. વસ્તુ વિજ્ઞાનથી વિરુદ્ધજીને કાંઈ સ્થાપવામાં આવે છે એમ છે શું? કહ્યું કે ભાવ શક્તિના કારણે દરેક ગુણની પર્યાય ભવનરૂપ થશે જ. દરેક સર્વ ગુણોનું ભવન ચાલુ ને ચાલુ રહેશે જ, ચાલુ ને ચાલુ રહેશે, થશે એમ કહ્યું. તો પણ એવું નથી બનતું કે ક્યારે કોઈ વસ્તુ એ પરિણમન વિનાની, પર્યાય વિનાની હોય, અવસ્થા વિનાની હોય, એવું ક્યારેય બનતું નથી. સર્વકાળે વસ્તુ અવસ્થા સહિત જ હોય છે. એક સમય ખાલી નથી કે જ્યારે વસ્તુને અવસ્થા નથી. જો દ્રવગુણ છે તો અવસ્થા પણ છે ને, છે, સર્વકાળે છે. ભલે તે બદલતી ને ફરતી ક્રિયાવંત સ્થિતિ છે તો પણ તે સર્વકાળે છે ને, છે. અવસ્થા વિનાનો એક સમય ખાલી નથી. સારો જીવો નહીં ને સર્વ પુદ્ગલો નહીં, એમાં શુદ્ધ છે, અશુદ્ધ છે, સિદ્ધ છે, સંસારી છે, કૃષ્ણ છે જ નહીં. સામાન્ય નિયમ આ છે કે કોઈ જીવ કે કોઈ પુદ્ગલ અવસ્થા વિનાનો ક્યારે હોય નહીં. હવે જે સદાય હોય જ છે તેને કરવાનો પ્રશ્ન ક્યાં રહે છે? એને કરવું એ પ્રશ્ન રહેતો. પ્રશ્ન અહીંયા શું થાય અસમાધાનનો, કે અત્યારે દોષવાળી અવગુણવાળી દશા છે, મિથ્યા દશા છે, અજ્ઞાન છે, રાજાદી મોહ વગેરે છે, તો એને મટાડવા અને સદગુણ આત્મિક ગુણોનો વિકાસ કરો, ઉત્પન્ન કરવા એવો વિવેક નહીં કરવાનો? આટલો પ્રશ્ન થાય છે. જો સર્વકાળે સર્વ પદાર્થો અવસ્થા સહિત છે અને આ જીવ પણ અવસ્થા સહિત છે તો અમારે દોષ મટાડવા અને ગુણ પ્રાપ્ત કરવા એવો વિવેક નહીં કરવાનો? કરવું શું એમ કહ્યું ને, એમાં કરવું છે ક્યાં? કે જો તું આમ વિચાર વસ્તુ વ્યવસ્થાને ત્યારે તારા દોષ આપોઆપ મટ્યા અને ગુણ આપોઆપ થયા, અને તે આપોઆપ થતા કરતા બુદ્ધિ પણ રહી નહીં. અકર્તા પણ જો તને ગુણ પ્રગટતો હોય તો તારે કરતા પણ લાગીને ગુણ પ્રગટાવીને કઈ કામ છે? જીવને ખોટી રીત શું છે કે પોતાની રીતે હસ્તી એને કામ કરવું છે. હું કામ તો કરું પણ મારી રીતે કરું, અને એ મારી હટ છે એમ કે કામ કરવાની ના નથી, મારે ગુણ જ પ્રગટાવવા છે, મારે દોષ જ ટાળવા છે. અને સામાન્ય રીતે ધર્મના ક્ષેત્રમાં એ વિષય સર્વધર્મમાં છે કે ક્રોધ ન કરવો, ક્ષમા રાખવી, લોભ ન કરવો, ઉદાર ચિત્ત રહેવું. સામાન્ય વાત બધી ઉપર ઉપરથી તો બધી આવે ને, પણ એ પોતાની રીતે બધાને કરવું છે. એમાં યથાર્થતા રહેતી નથી, અને ખરેખર દોષ ટળીને સમ્યક પ્રકારે ગુણ પણ પ્રગટતા નથી. આ પરિસ્થિતિ ઊભી થાય છે. અહીંયા કરતા પણ મૂળ માંથી જાય છે, ખરેખર મૂળ માંથી કરતા પણ જાય છે. એ કર્તૃત્વનો જે દોષ છે તે મિથ્યાત્વ સહિતનો દોષ છે, અને એ દોષ એમને એમ રહે અને સમ્યક દર્શન આદિ દશા પ્રગટે એવું તો કદી બનતો નથી. એટલે આખા સમયસારમાં નાસ્તિના તડખે એ કર્તૃત્વ અને અકર્તૃત્વનો વિષય સર્વ અધિકારમાં છે, સરંગોર રૂપે છે. અનેક ન્યાયો અને ચર્ચા વિભિન્ન પ્રકારે વિસ્તારથી કરી હોવા છતાં આ એક કર્તાપણ અકર્તાપણાનો વિષય એ આખો એક દ્રષ્ટિકોણ પકડીને એ ગ્રંથની રચના છે. કર્તાપણ અકર્તાપણાના મુખ્ય પોઈન્ટને એ દ્રષ્ટિકોણને પકડીને વિસ્તાર કર્યો છે, એ એનો મુખ્ય વિષય છે. ખોલવા માત્ર વિવિક્ષિત મુખ્ય વિષય એ છે, એનો મેઇન આસ્પેક્ટ છે આખા સમયસાર. પછી જીવ અધિકારમાં એ વિષય દેખાડીએ તો કરતા કર્મ અધિકાર તો એનો સ્પેશિયલ અધિકાર થાય. નાસ્તિથી અસ્તિથી સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર થાય કો એ જ વિષયને કહેવા માટે. છતાં જ્યાં જીવ અને અજીવનો અધિકાર છે, અને જ્યાં જીવ અને અજીવનું સ્વરૂપ કહેવું છે વ્યવહારે અને પરમાર્થે, ત્યાં પણ એ દ્રષ્ટિકોણ તો એમ ચાલુ જ છે કહેનારનો. એ બહુ ઝીણવટથી જોઈએ તો એ સ્પષ્ટ છે ત્યાં. દરેક અધિકારમાં એ સ્પષ્ટ, ચાહે બંધનો અધિકાર હોય તો બંધનો કરતા કોણ, બંધનો અકર્તા કોણ એમ થશે. એવી રીતે લીધું છે. હા, મોક્ષનો અધિકાર હોય તો ભેદ જ્ઞાન કરતા એને કરતા પણ રહેતું નથી, ત્યારે એને સમ્યક દર્શન થાય છે કે જે મોક્ષનું મૂળ કારણ છે એમ થાપે છે.
બરોબર.
ત્યાં કેવળ જ્ઞાનની સ્થિતિનું લાંબુ વર્ણન નથી કર્યું, પણ આવું વર્ણન કર્યું છે. એ ચોક્કસ દ્રષ્ટિકોણને પકડીને વિષય ચાલે છે કથનનો. એ સ્પષ્ટ છે, ખાસ મુદ્દો છે. ભાવ શક્તિ છે, એની વ્યાખ્યા શું છે? ક્રિયાશક્તિ ને ભાવ શક્તિ, 39 ની ભાવ શક્તિ.
બરોબર.
ભવન માત્ર નહીં, કરતા કર્મ આદિ કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહી, ઠીક, છ એક ક્રિયા ને છ કારક હોય ને, ભવન એટલે ક્રિયા, એને છ કારક હોય ને, એનો કરતા એ, કર્મ એ, કરણ એ, સંપ્રદાન ઉપાદાન અધિકરણ એ. તો કહે છે કે આ તો એ નથી લેવું. હા, કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત ભવન માત્રમયી, હોવા માત્રમયી, થવા માત્રમયી ભાવ શક્તિ. આમ રીતે ચાલે. કારક અનુગત ક્રિયા નિષ્કાંત ભવન માત્ર મયી ભાવ શક્તિ સંસ્કૃત એટલું છે. પછી ક્રિયાશક્તિ છે, પછી કર્મ શક્તિ, કર્તૃ શક્તિ, કરણ શક્તિ, સંપ્રદાન શક્તિ, અપાદાન શક્તિ, અધિકરણ શક્તિ, પછી એમ છે. પણ એક ઉપર ભાવ શક્તિ છે, એ આ છે 32મી 33મી. વિદ્યમાન અવસ્થા વાળા પણ આ રૂપ ભાવ શક્તિ, અમુક અવસ્થા જેમાં વિદ્યમાન હોય એવા પણ આ રૂપ ભાવ શક્તિ, એ આ છે 33મી. અમુક અવસ્થા જેમાં સર્વકાળે કોઈને કોઈ કોઈને કોઈ અવસ્થા હોય હોય ને હોય જ, એવું થવા પણ જેમાં છે વિદ્યમાન અવસ્થા વાળા પણ આ રૂપ ભાવ શક્તિ. ભૂતો અવસ્થત્વ રૂપા, ભૂત અવસ્થત્વ રૂપા ભાવ શક્તિ, બે નું નામ ભાવ શક્તિ છે. બે શક્તિ જુદી જુદી છે, અભાવ શક્તિ ને શૂન્ય શક્તિ ની સામે છે. કે અવિદ્યમાન અવસ્થા વાળા પણ આ રૂપ અભાવ શક્તિ, અમુક અવસ્થા જેમાં અવિદ્યમાન હોય વર્તમાન સિવાયની, એવી અભાવ શક્તિ.
બરોબર,
33મી શક્તિ છે. ખરેખર તો દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ, દ્રવ્યનો સ્વીકાર થયો એટલે બસ પર્યાય પ્રાપ્ત થઈ, અને તે પણ તેનો પ્રાપ્ત થવાનો કાળ હતો, તે પર્યાયનો સ્વકાળ હતો, તેનો પણ કરતા નથી. કેમ કે ભાવ શક્તિના કારણે ભવન તો છે તો છે, એને કરવું એને કઈ કરવાનો પ્રશ્ન રહેતો નથી. પણ પોતે કેવો જેવો છે એવો દ્રષ્ટિમાં સ્વીકારતા એને એ વસ્તુમાં રહેલી આવી શક્તિનો સ્વીકાર પણ આપોઆપ થાય છે. ભેદ પડે છે બધાને એવી શક્તિઓના જાણપણાનો, એમ છે નહીં? તો એ પ્રશ્ન ઉઠેલો છે કે 30 ઇંચ ને સમ્યક દર્શન થાય છે એને આવી શક્તિ છે ને તેવી શક્તિ છે. આ તો હજી જે મનુષ્ય છે અને શાસ્ત્રનું અધ્યયન કરે એને પણ સમજાવવું મુશ્કેલ પડે. શાસ્ત્રનું અધ્યયન કરનારને પણ બે ભાવ શક્તિ કહી, એકમાં કારકોના અભાવવાળી કહી ને એકમાં માત્ર અસ્તિત્વ પરિણામવાળી કહી. હવે બેનો તફાવત છાંટો હોય તો મુશ્કેલ પડે. તો સમ્યક તિર્યન સમ્યક દ્રષ્ટિને તો ક્યાંથી ખબર પડતી હશે કે જુદી જુદી શક્તિઓ આવી છે એનું કોઈ પ્રયોજન નથી.
બરોબર,
જ્યાં એને જ્ઞાનમય જ્ઞાન સ્વભાવ આત્માનો સ્વીકાર થયો કે હું આવું દ્રવ્ય છું, જ્યાં દ્રષ્ટિમાં દ્રવ્યનો સ્વીકાર થયો ત્યાં એને અનંત અનંત શક્તિઓનો સ્વીકાર થઈ ગયો. આખા દ્રવ્યનો સ્વીકાર થયો એટલે એને અનંત શક્તિઓનો સ્વીકાર થઈ ગયો. તે અનંતમાં કોણ કોણ શક્તિ કેવી કેવી છે એનું કોઈ પ્રયોજન સમ્યક દ્રષ્ટિને નથી. ઠીક,
બરોબર,
એવું કોઈ એને પ્રયોજન નથી કે એને એને ખબર હોવી જોઈએ, નહીતર એને સમ્યક દર્શન ન ગણાય, એ પ્રશ્ન છે. ઠીક છે, ઉગાડમાં કોઈ વાત સમજાય ન સમજાય, અપ્રયોજનભૂત હોય ને ન પણ સમજાય, અથવા કોઈ બીજો પણ વિચાર આવી જાય, અન્યથા વિચાર આવી જાય અપ્રયોજનભૂત વિષયમાં, તો એનો દોષ સમ્યક દ્રષ્ટિને નથી. એમ છે, એ વિષય પણ ઝીણો છે થોડો. કેટલું પ્રયોજન સાથે સંબંધિત, કેટલું પ્રયોજન સાથે સંબંધિત નહીં, એ વિષય પણ વિશાળ છે ને થોડો ઊંડો સૂક્ષ્મ છે. શું કહે છે, ખરેખર તો દ્રવ ઉપર દ્રષ્ટિ ગઈ અહીંયા એમ કહેવાનું છે કે જ્યાં દ્રવ ઉપર દ્રષ્ટિ ગઈ એટલે દ્રવનો સ્વીકાર થઈ ગયો, જે વચમાં લીટો કર્યો છે ને, દ્રષ્ટિ ગઈ એનો અર્થ શું કે દ્રવનો સ્વીકાર થઈ ગયો, જેવો દ્રવ સ્વભાવ છે, ત્રિકાળી સ્વભાવ છે, મૂળ સ્વરૂપ છે, એ મૂળ સ્વરૂપ જ્ઞાનમાં આવતા જેને સુપ્રતીત થઈ સ્વીકાર થઈ ગયો એને દ્રષ્ટિથી એમ કહેવામાં આવે છે. એ હું છું એમ પોતાની હસ્તી જે સ્વરૂપે છે એ સ્વરૂપે શ્રદ્ધાને જ્ઞાનમાં આવી ગઈ પોતાની હસ્તી, અને પછી એને પોતાના સ્વરૂપ સિવાય બીજી ક્યાંય ઉપાદેયતા રહી નહીં, ત્યારે એને દ્રષ્ટિ થઈ અથવા સ્વીકાર થયો એમ કહેવામાં આવે છે. બસ એ દ્રષ્ટિ થઈને સ્વીકાર થયો એ પણ પર્યાયમાં થયો. દ્રષ્ટિ થઈ અને સ્વીકાર થયો એ ક્યાં થયો? કે પર્યાયમાં થયો. બસ એને એ પર્યાય ત્યારે પ્રાપ્ત થઈ, ત્યારે તેને તે પર્યાય પ્રાપ્ત થઈ એટલે એનો એ કાળ હતો ને પર્યાય પ્રાપ્ત થઈ એમ કહેવાય. આમ દ્રષ્ટિ કરું એવા દ્રષ્ટિ કરવાના કરવાપણાના રાગ થી, કર્તૃત્વ ભાવ થી રાખો કે કર્તૃત્વ ભાવ પણ દ્રષ્ટિ થતી આમ છે. નહીતર તો માણસ કે છે અમે આ રોજ સ્વાધ્યાય કરીએ છીએ, આટલી આટલી મગજમારી કરીએ છીએ, હે એક કલાક એક ધારી મગજમારી કરીએ છીએ, સમ્યક દર્શન તો અમારે કરવું હોય ત્યારે જ આટલા સમ્યક દર્શન કરવા માટે જ કરતા હોય ને, અને ઘણું સમ્યક દર્શન કરવું છે પણ થતું નથી. કરવું શું હવે કે કરવું શું? કરવું 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 રહ્યું છે એ વાત તને ખરેખર સમ્યક દર્શન થવા દેતી એમ છે. એટલે તો શ્રીમદજી એમ કહ્યું છે, જે સ્વરૂપ સમજ્યા વિના પાયમો દુઃખ અનંત, એમ કહ્યું છે. જે સ્વરૂપ સમજ્યા વિના પાયમો દુઃખ, ફલાણું કર્યા વિના પાયમો દુઃખ અનંત એમ નથી લીધું. તારું મૂળ સ્વરૂપ અથવા સ્વપર પદાર્થોનું સ્વરૂપ જેમ છે તેમ ભિન્ન ભિન્ન પણે સમજ્યો નથી તેથી અનંત દુઃખ પામ્યો છે, અથવા સમ્યક પામ્યો નથી, ધર્મ પામ્યો નથી. યથાર્થ જ્ઞાનની સાથે બીજા શ્રદ્ધાન ચારિત્ર આનંદ સુખ વસ્તુત્વ આદિ પ્રયોજનભૂત ગુણોનું, યથાર્થ જ્ઞાનની સાથે આપોઆપ સમ્યક કાર્ય થવાનું ચાલુ થઈ જાય છે તેથી બીજા ગુણોનું કાર્ય કરવું પડે એ પ્રશ્ન ઊભો રહેતો નથી. એ જગત અજાણ્યું છે, એ વિષયથી જગત અજાણ્યું છે એટલે વસ્તુના સ્વરૂપથી જગત અજાણ્યું છે એમ છે. આ એવું જ વસ્તુનું સ્વરૂપ છે એટલે કે છે. ખરેખર તો દ્રવ ઉપર દ્રષ્ટિ ગઈ, દ્રવનો સ્વીકાર થયો, બસ પર્યાય પ્રાપ્ત થઈ, તે પણ તેનો સકાળ હતો, તે પર્યાયનો તે સકાળ હતો. તે સકાળ હતો એમાં એમ આવ્યું કે તેનું કરતા પણ થયું ને એ પર્યાય થઈ એમ નહીં એમ કહે છે. તેનો પણ એ કરતા ત્યાં નથી, કરતા બુદ્ધિ એ કરતા નથી, કેમ કે ભાવ શક્તિના કારણે ભવંતો છે, એ પણ ભાવ શક્તિનું શુદ્ધકાર થયું. તો જે છે એને કરવું એ પ્રશ્ન એને ત્યાં ઉપસ્થિત થતો નથી. પર્યાય સમ્યક થઈ જાય છે, થઈ જાય છે તે જણાય છે, જણાય છે તે અનુભવાય છે, અને તેમાં આમ કરું ને તેમ કરું એવો ભાવ ઉત્પન્ન થતો નથી, કર્તૃત્વનો ભાવ થતો નથી એમ કહેવું છે.
જય હો સનાતન દિગંબર જય ધારમણો જય.